पूज्य बेंजरी चंपाबेन ना नियम सरना कलश 54-55 नो सार
पाप भाव ने लीधे छे ने छेदनार वड ए कोई रीते छेदी शकाता नथी एने मंद करीने पलटो खाय छे पाप भाव छे एने मंद करीने फोन मां पलटाय छे પણ એને મૂળ માંથી છેદનાર જો હોય વિભાવ ભાવ ને તો એક શુદ્ધાત્મા જ એને છેદે છે, કોઈ એને છેદી શકતું નથી. શુદ્ધ જ્ઞાન નો અવતાર છે, જ્ઞાન સ્વરૂપ એ જ આત્માનું છે. એ જ્ઞાન આત્માનું સ્વરૂપ શું તો મુખ્યપણે એનો ગુણ હોય તો અસાધારણ જ્ઞાન છે, જ્ઞાન નો અવતાર છે. એને જો હોય તો જ્ઞાન ના અવતાર થી જોઈ શકાય છે. કે છે ને કે આ તો પ્રભુ નો અવતાર છે, આ તો ભગવાન નો અવતાર છે. ભગવાન એટલે તીર્થંકર ભગવાન જન્મે તથા ભગવાન નો અવતાર છે. એમાં આત્માનો શું એનો શું અવતાર છે? જ્ઞાન નો અવતાર છે. જ્યાં જો ત્યાં જ્ઞાન જ દેખાય એવું જ્ઞાન નો અવતાર એનું સ્વરૂપ છે. જ્ઞાન થી જ ભરેલો ચારે બાજુ મુખ્યપણે જ્ઞાન નો જ અવતાર છે. એની અંદર આનંદ ને આદિ અનંત ગુણો છે, પણ એનો મુખ્ય ગુણ જ્ઞાન છે. એટલે જ્ઞાન નો તો એક અવતાર છે, પણ જે જગતમાં સર્વોત્કૃષ્ટ હોય છે એમ આ જ્ઞાન નો અવતાર એવો આત્મા જગતમાં સર્વોત્કૃષ્ટ છે. જ્ઞાન નો અવતાર છે અને બીજો એમાં આનંદ ગુણ સુખ સુખ છે. એમાં સુખ નો એક ગુણ છે. સુખ સમુદ્ર લીધો છે, સાગર એનું તો જાણે પૂર આવ્યું હોય અંદર, જેમ દરિયામાં એકદમ સાગર ઉછળો હોય ને જેમ હિલોડા મારતો હોય ને અંદર જાણે દરિયામાં પૂર આવ્યું હોય, એની ગોળે સુખ નું તો અંદર પૂર આવે છે. એવું હતા સુખ સાગર નું તો પૂર છે, એનો પ્રવાહ છે. સુખ સાગર નો તો પ્રવાહ છે, જ્ઞાન નો તો એક અવતાર છે. આ બધું ચૈતન્ય સ્વરૂપ આત્માનું આવું છે. કૃષ્ણ ઉદ્ધત જે જગતમાં આખી ક્લેશ જ્યાં હોય ત્યાં વ્યાપી રહ્યો છે, એ ક્લેશ રૂપી સમુદ્ર છે, એ ઉદ્ધત છે. મોટો એ મોટો ઉદ્ધત એને ક્લેશોદ્ધિ નો કિનારો, હવે કિનારો ક્યાં ગોતવો? સમુદ્ર ની વચ્ચે આવેલો ને કિનારો ક્યાં આવે? ક્લેશ ઉદ્ધતિ નો કિનારો હોય તો શુદ્ધાત્મા છે. એને કિનારે શુદ્ધાત્મા ને કિનારે જાય એને આશ્રય લે, ક્લેશ નો ઉદ્ધતિ આખો પાર કરી જવાય છે. ક્લેશ ઉદ્ધતિ પાર થઈ જાય કિનારે આવી જાય છે, પછી ક્લેશમાં પડતો જ નથી. આ શુદ્ધાત્મા જગતમાં જયવંત વર્તે, એ શુદ્ધાત્માને ગ્રહણ કરીને એનો આશ્રય કરીને અને એમાં એનું જ્ઞાન અને એની એને દેખે, એની પ્રતીત કરે, એને નિરખે, એની અનુભૂતિ કરે, બધો આખો શુદ્ધાત્મા જગતમાં જયવંત છે. જ્ઞાન નો તો અવતાર છે અને સુખ સમુદ્ર નો તો પૂર છે, ક્લેશો દધીનો તો કિનારો છે. ક્લેશ ની ઉદ્ધતિ જે દુઃખ ક્લેશ નું વ્યાપી રહ્યું છે એને ઉદ્ધતિ ને તરવા માટે સાધનો આ કિનારો શુદ્ધાત્મા ને ગોત, તો એનો કિનારો ક્લેશોદ્ધિ નો હશે. સુખ જતું હોય તો શુદ્ધાત્મા ને ગોત એમાંથી મળશે. જ્ઞાન જતું હોય કે જ્ઞાન કે આ લોકો આ બધું કેમ જણાય, આત્મા કેમ જણાય, કોનાથી જણાય, સ્વરૂપ કેમ જણાય, એ જો ગોતવું હોય તો બધું આત્માને ગોત. એમાંથી એ જ્ઞાન નો તો તને અવતાર મળી જશે. તને કોઈને પૂછવું નહીં પડે, તારા આત્મામાંથી જ બધું જ્ઞાન તને જે જાણવું એ આત્માથી મળી જશે. એ તો જ્ઞાન નો અવતાર છે. બહારથી ગુરુ નિમિત્ત હોય છે જ્ઞાન ના, ને અંતરમાં જ્ઞાન નો અવતાર છે. એમાંથી તારે જે જોતું હશે બધું જ્ઞાન એમાંથી મળી જવાનું. એ જ્ઞાન નો અવતાર છે, વિશોદધી નો કિનારો છે. આ જગતમાં આ પાંચ ઇન્દ્રિયના વિષયોને જીતવા માટે કોનો આધાર લેવો, કોને શરણે જવું? આ શુદ્ધાત્માને શરણે જાઓ તો બધું તારું સ્ટોપ થઈ જશે. કે તારા અંતરમાંથી કોઈ આશ્ચર્યકારી એવા અંતરમાંથી સંયમ ને તપ પ્રગટ થશે, એનો આશ્રય લે. પછી વિશ્વા યોગ્ય વસ્તુ એ જે બધું નાશ પામવા યોગ્ય છે, આ એક શાશ્વતો છે. એ આત્મા બધું જગતમાં સારભૂત એક શુદ્ધાત્મા છે. એને શરણે જ્યાં બસે જગતમાં જયવંત વસે છે. બાકી અનંત કાળમાં તે ઘણી વાર દ્રવલિંગી મુનિથી ત્યાગ લીધા, વૈરાગ લીધા, સ્વયં લીધા, તપ કર્યા, બધું કર્યું. તે અંતરમાંથી જ્ઞાન માટે આખો દ્વાદ અંદરથી અગિયાર અંગ તને પ્રગટી ગયા. સંયમ ને તપ એવા કર્યા, કોઈના ડગાયો ડગે નહીં એવી શ્રદ્ધા, કોઈ ચડાયો ચડે નહીં કોઈનો, એવો તો એવું બધું તો કર્યું તે ઘણી વાર. પણ અંદર શુદ્ધાત્માના આશ્રય વગરનો તારો પદ પલટો ખાઈ જાય છે. અંદરથી યથાર્થ ત્યારે પ્રગટ થાય છે. એવા સંયમ તપ કર્યા પરથી દેવાંગ ના આવે, તું કોઈનો ડગાયો ડગે નહીં એવા સંયમ તપ ધારણ કર્યા. પણ તોય અંદર શુદ્ધાત્માનો આશ્રય નું લીધું, તો તું અંદર શુદ્ધાત્માનો આશ્રય લે તારું બધું નાશ પામી જશે. અંદર સુખ સાગરનો પૂર ઉછળશે અને જ્ઞાનનો સાગર પ્રગટ થશે. જ્ઞાનનો અવતાર તું એને નિહાળે જ કર કે એને જોતા તને તને તૃપ્તિ જ નહીં થાય, એવો તો એ જ્ઞાનનો અવતાર છે. તીર્થંકર ભગવાનને જોતા ઇન્દ્રોને તૃપ્તિ નથી થતી. એમ કે છે તને ઇન્દ્રો હજાર નેત્ર કરે તો એ ભગવાનને જોતા તૃપ્તિ નથી થતી. એમ આ જ્ઞાનના અવતારને તું જો તો પછી તને તૃપ્તિ જ નહીં થાય, એમાંથી તને બહાર આવવું જ નહીં ગમે. એની અનુભૂતિને એને તું નિર્થા કર, એ જ્ઞાનના અવતારને જોતા તને તૃપ્તિ જ નહીં થાય, માટે એનો આશ્રય તું લે. જ્ઞાનનો અવતાર છે, સર્વ નાશ પામવા યોગ્ય વસ્તુથી દૂર વસે છે. કોઈ એને નાશ કરી શકતું જ નથી, બધાથી જ દૂર છે. જ્યાં કોઈનું શસ્ત્ર હાલતું નથી, કોઈ પાણી કાંઈ કરી શકતું નથી, કોઈ એને કાંઈ કરી શકતું નથી, બધી નાશ પામવા યોગ્ય વસ્તુથી દૂર વસી ગયું છે. એ કોઈના હાથમાં આવે એવું નથી. એને ગ્રહણ કરનાર જે એનો જે એના ઉપર આરાધના કરે છે એનો ભક્ત એના જે હાથમાં આવે છે, બીજા કોઈના હાથમાં નથી આવતો.
જે પ્રીતિ અને અપ્રીતિથી રહિત શાશ્વત પદ છે, જે સર્વથા અંતર્મુખ અને પ્રગટ પ્રકાશના જેવા સુખથી બનેલો નવમંડળ સમાન અકરસ છે અને ચૈતન્ય અમૃતના પૂરથી ભરેલું જેવું સ્વરૂપ છે અને જે વિચારવંત ડાહ્યા પુરુષોને ગોચર છે, એવા આત્મામાં તું રુચિ કેમ કરતો નથી અને દુષ્કૃતરૂપ સંસારમાં તું કેમ એ સુખને વાંચે છે?
પછી જેમાં પ્રીતિ પણ નથી ને અપ્રીતિ પણ નથી, જેમાં રાગ કે દ્વેષ નથી, એવું જે આત્માનું શાશ્વત પદ છે, એ શાશ્વત પદ છે એને તું કેમ ગ્રહણ નથી કરતો? એવું આત્માનું શાશ્વત પદ છે. આ બધા વિભાવ ભાવો છે એ તો દુઃખરૂપ છે, આકુળરૂપ છે, અને આ તો શાશ્વત પદ છે જેમાં ફેરફાર થતો નથી. આ તો બધી પર્યાયો બહારનો ફેરફાર થાય છે, જેમાં પ્રીતિ કે અપ્રીતિ બે ભાવોથી રહે છે. કોઈ ઉપર જેમાં પ્રીતિ થતી નથી ને કોઈ પ્રત્યે અપ્રીતિ થતી નથી, એવું વિતરાગ પદ છે. એવા વિતરાગ પદ અને શાશ્વત પદ ઉપર તને કેમ રુચિ નથી આવતી? આવા શાશ્વત પદ ને ગ્રહણ કર કે આ બધું જે ફેરફારો થયા કરે છે બહાર ને, આ શરીરો અનેક ધારણ કર્યા, જન્મ મરણ કર્યા, આ બધા અંદર રાગ ને દ્વેષ, કોઈ પર તું પ્રીતિ કરી રહ્યો છું, કોઈ પર અપ્રીતિ કરી રહ્યો છું, કોઈ વસ્તુ તને ઠીક લાગે અઠીક લાગે, આ બધી ભંગજાળમાં તું એમને અનંત કાળથી પડ્યો છું. બે થી રહી તેવું જે તારું શાશ્વત પદ છે, એ શાશ્વત પદને તું ગ્રહણ કર. શેષપણે અંતર્મુખ છે, જેમાં કાંઈ બાકી રહેતું નથી, સર્વથા અંતર્મુખ છે, એ બહાર નથી અંતર્મુખ જ છે. અને જે ભેદ હોય નિર્ભેદ છે ને, જેમાં કોઈ જાતનો ભેદ નથી, જે અભેદ પદ છે, જેમાં કોઈ જાતનો ભેદ પડતો નથી, જે એમાં ગુણોનો અને પર્યાયનો ભેદ લક્ષણ ભેદ છે, બાકી જે અભેદ પદ છે જે શાશ્વત પદ છે અને નિશેષપણે અંતર્મુખ છે. વાસ્તવિક રીતે એ શાશ્વત પદની અંદર નિશેષપણે બધી રીતે જે અંતર્મુખનો સ્વભાવ છે, અને એ કેવળ જ્ઞાન જયારે થાય છે ત્યારે એ સર્વથા અંતર્મુખ થઈ જાય છે, જે કાંઈ બાકી નથી રહેતું. એવું નિશેષ પણ કે જેમાં બહારનો બહાર જે લક્ષ જતો હતો, ઉપયોગ જતો હતો, એ બધી રીતે ઉપયોગ અંતરમાં સમાઈ જાય છે. અને અનાદિ અનંત જે છે નિશેષપણે અંતર્મુખ, એનું સ્વરૂપ જ અંતર્મુખ છે. એ બહાર આવ્યો નથી, પોતાનું સ્વરૂપ છોડીને એ બહાર જતો નથી, પર દ્રવ્યમાં પ્રવેશ કરતો નથી, પર દ્રવ્ય તરફ એનું લક્ષ, પર દ્રવ્ય ઉપર એ બહાર જાય, પોતાનું સ્વરૂપ છોડીને એ બહાર જતો જ નથી. વાસ્તવિક નિશેષપણે બધી રીતે એક શેષ પણ બાકી ન રહે, એક અંશ પણ બાકી ન રહે, એવી રીતે એ અંતર્મુખ છે. એ બહાર એ કાંઈ પોતાનું ક્ષેત્ર છોડીને, કોઈ અંશ એનો પોતાનું ક્ષેત્ર છોડીને બહાર જતો નથી. એ બહાર જાય છે, એ જે પલટતો ભાવ છે એ જાય છે, બાકી અંદર શાશ્વત પદ છે એ કોઈ રીતે બહાર નથી જતું. અને સંપૂર્ણ થાય ત્યારે એ નિશેષપણે અંતર્મુખ જ થઈ જાય છે, એવું એનું સ્વરૂપ છે. અને જે નિર્ભેદ, એમાં કોઈ ભેદ પડતો નથી, કે એમાં કોઈ એને કોઈ ભેદી શકે એવું પણ નથી, એમાં કોઈ ભેદ પડતો પણ નથી, એમાં વસ્તુ ભેદે કાંઈ ભેદ જ નથી, એવું અભેદ પદ છે. એને તું ઓળખ, એને દ્રષ્ટિ કર, એને ગ્રહણ કર. ભેદ પણ એ પ્રકાશમાન એવો સુખનો બનેલો તારો દ્રવ્ય શાશ્વત છે, સુખનો બનેલો છે. નિર્ભેદ પણ એ જેના સુખમાં કોઈ ભેદ પડતો નથી, જેના સુખની અંદર કોઈ વિઘ્ન આવતું નથી, એ સુખને કોઈ તોડી શકતું નથી, એને એ સુખનું બનેલું જે શાશ્વત પદ, એ શેનું બનેલું છે? એ પદ કે જેમ જ્ઞાનનું બનેલું, જ્ઞાનથી જ્ઞાન ગુણથી ગૂંથાયેલું, સુખથી ગૂંથાયેલું છે, એ સુખનું બનેલું છે. જ્યાં જો ત્યાં સુખ જ ભરેલું છે. તારું આ શાશ્વત પદ એવું છે કે જ્યાં જો બધી રીતે યાદી મધ્ય અંત બધામાં સુખથી ભરેલું. જોકે એમાં કોઈ શરૂઆત મધ્ય કે અંત એવું નથી, એ તો જેમ છે એમ જ છે, પણ એ બધી એના બધા ગુણો સુખથી ભરેલા છે, કોઈ ગુણ દુઃખથી ભરેલો નથી, બધી રીતે સુખથી ભરેલો પ્રકાશમાન છે. પણ તું બહાર જાશ, તું બહાર તારો ઉપયોગ જાય છે, તને બહારની એકત્વ બુદ્ધિ થઈ એટલે તને દુઃખ પાસે, પણ દુઃખ તારા સ્વરૂપમાં નથી, તો સુખનો બનેલો પ્રકાશમાન છે. જે સુખમાં ભેદ પણ, જે દ્રવ્યમાં ભેદ નથી પણ તો એમ સુખમાં ભેદ, એ દ્રવ્યને કોઈ ભેદી શકતું નથી, એમ સુખને પણ કોઈ ભેદી શકતું નથી, એમાં કાંઈ વિઘ્ન આવતું નથી, એવું સુખનો બનેલો પ્રકાશમાન તારું દ્રવ્ય શાશ્વત છે. જેમ નભમંડળ આકાશ, જે નભ છે આકાશ, એ કોઈનું બનેલું નથી, અથવા જે આકાશ જગતમાં આ સ્થૂળ આકાશ અને આકાશ દ્રવ્ય છે એ કોઈનું બનેલું નથી, એ તો શાશ્વત છે. એમ આ નભમંડળ છે એ પણ શાશ્વત, કોઈથી બનેલું નથી. એવા નભમંડળ જેવો એ સદાય શાશ્વત સ્વયં સિદ્ધ નભમંડળ જેવો છે, એને કોઈ આકાર નથી. નભમંડળ સમાન આકૃતિ વાળો, એની આકૃતિ કેવી છે? નભમંડળ જેમાં કોઈનો આશ્રય નથી, નભમંડળ આકાશમાં છે, એમ તો સ્વયં સિદ્ધ એને કોઈનો આશ્રય નથી. નભમંડળ સમાન આકાશ, આકાશ જેવો તું છું, એનો કોઈ આકાર નથી, એની કોઈ આકૃતિ નથી, નિરાકાર છે. એવું તને કાકો કોના જેવી આકૃતિ થઈ, નિરાકાર છે, કોઈની આકૃતિ નથી. નભમંડળ જેવો એ સદાય શાશ્વત આકાશ જેવો છે. જેમ આકાશ નભમંડળ ધર્મ હોય છે, એને કોઈએ બનાવ્યું નથી, એમ આકાશ દ્રવ્યને કોઈ બનાવ્યું નથી, એમ આ નભમંડળ જેવો આકાશ સ્વરૂપ એવો આત્મા, એને કોઈ આકૃતિ નથી, નિરાકાર છે. એને કોના જેવી આકૃતિ, તો જેવા શરીર ધારણ કરે એવી જાતના એના પ્રદેશો ગોઠવાઈ જાય છે, એનો કઈ અમુક જ આકાર, એવું કઈ એવું કઈ છે નહીં, એવો છે આત્મા. નભમંડળ જેવો આકાશ નિર્મળ, એ આકાશ ની અંદર નભમંડળ બધું જે મધ્ય, એમાં કોઈ આશ્રય વગરનો નિરાશ્રય નભમંડળ જેવો સ્વયં સ્થિત, કોણે બનાવ્યો? કોઈ નથી બનાવ્યો, એ તો આકાશને માફક નિરાશ્રય આશ્રય વગરનો પોતે પોતાના આશ્રય રૂપે રહેલો એવું છે, એને કોઈ જગતમાં બનાવનાર નથી. નિરાકાર આકૃતિ વગરનો કોઈ એને આકૃતિ બનાવી નથી, તો સ્વયં સિદ્ધ પોતે પોતાથી જ એનું સ્વરૂપ છે. અમૃતના પૂરથી ભરેલું એનું સ્વરૂપ છે. નભમંડળ જેવો છે પણ એનું સ્વરૂપ કેવું છે? ચૈતન્ય અમૃત નું પૂર છે. ચૈતન્ય અમૃત નું પૂર છે ને,
ચૈતન્ય અમૃત ના પૂર થી ભરેલું છે.
જેનું એનું સ્વરૂપ કેવું છે, ચૈતન્ય જે છે, ચૈતન્ય રૂપી અમૃત, એમાં ચૈતન્યમાં અમૃત ભરેલું છે. જેમ સમુદ્ર ના ઓલા પૂર આવે છે, સમુદ્રમાં નદીમાં પૂર આવે, એમ આ ચૈતન્યના અમૃતના પૂર એમાં વહી રહ્યા છે. ચૈતન્યમાં જ્યાં જો ત્યાં બધા અમૃતના પૂર અને અમૃતનું ભેદન કરનારો એવું એનું સ્વરૂપ છે. એનું ભેદન તો કરતાનું સ્વરૂપ આવું છે. ચૈતન્યમાં અમૃતના પૂર વહી રહ્યા છે. એ ચૈતન્યનું સ્વરૂપ કેવું છે, અમૃતના પૂર વહી રહ્યા છે. સુખનું બનેલો છે અને અમૃતના પૂર વહી રહ્યા છે. એના તો પૂરના પ્રવાહ વહી રહ્યા છે. એનું તો અનુભૂતિ કરે એવો આત્મા છે. ચૈતન્ય અમૃતના પૂર વહી રહ્યા છે. આચાર્ય દેવ કેવી ઉપમા આપણે નભમંડળ જેવું, અમૃતના પૂર સુખનો એ કઈ વસ્તુનો બનેલો, કોઈ વસ્તુ સુખનો બનેલો છે, એ જ્ઞાનનો બનેલો છે, સુખનો બનેલો છે. અમૃતના તો પૂર વહી રહ્યા છે એવો આત્મા છે. પ્રતિનું તો સ્થાન પણ નથી, અમૃતના પૂર વેદ અંદર વહી રહ્યા છે. એ પૂર એના પૂરાય નથી થતા એટલા અમૃતના અનંતા પૂર વહી રહ્યા છે.
ઉપમા
કોઈની ઉપમા નથી લાગુ પડતી એવા એવો મહિમાવંત આત્મા શાશ્વત છે. આ જીવ અનાદિ નું કેમ આ બહારમાં ભમે છે, એમાં ભમે છે તે ભમે છે, પાછો વળતા મુશ્કેલ પડે એવું થઈ પડે છે. જાણે પોતાના સ્વરૂપ ને ભૂલી અને બધે બહાર હિમાજ કરે છે. એકમાંથી કોકના પર પ્રીતિ નાખી, પ્રીતિ નાખી તે એમ જ ભેમા કરે છે. બીજું કઈ નથી, પ્રીતિ ના પ્રતિ સુખ ને દુઃખ, સુખ ને દુઃખ. એક બાજુ દુઃખ લાગે સુખ લેવા દોડે, આમથી દુઃખ લાગે સુખ લેવા દોડે, આમથી આમ ને આમથી આમ કર્યા પછી રાગ ને પ્રીતિ ના પ્રીતિ, પ્રીતિ ના પ્રીતિ. બસ એ બધા જેટલા કષાયો છે ને એ પ્રીતિ આ પ્રીતિ માં સમાઈ જાય છે બધા. એવું છે તો એમાં જઈને એમાં ઠરી શકતો નથી. બહાર ની ટેવ પડી ગઈ છે એવી ને એ ટેવ છોડી નથી શકતો. ઓલા મા બાપ નાનો બાળક છોકરાને સમજાવે ને ભાઈ તો આ કર્મ ને કર્મ, પણ એ છોકરાને એવી ટેવ પડી હોય ને મા બાપ કે હા હા કરે બાજી, જેમ એ છોકરા તોફાને ચડાવે તો છોડે જ નહીં ને તોફાન બાળક રીતે. એમ કે છે અનાદિ નો એવા વિભાવના તોફાને ચડેલો ગુરુ કે આ દેવ કે, પણ એ હાચું હા હા કરે, પણ તોફાને ચડેલો વિભાવના એ એને છોડવા મુશ્કેલ પડે છે. પાછું વળવું મુશ્કેલ પડે છે. આચાર્ય અરે ભાઈ કરી સમજેલું છે, આમ આવ આમ આવ તારું આ પદ નથી, સુખ ને દુઃખ પ્રીતિ નથી સાચું લાગે ને, એ આળસ માંથી ઉભો નથી છે. સાચું લાગે તો આળસ ને છોડી નથી શકતો, સાચું તો લાગે છે ને પણ આળસ છોડી નથી, આળસ માંથી ઉભો થતો નથી. મોહ ની નિદ્રા એવી લાગે છે ને આળસ ને છોડી શકતો નથી. આવો આત્મા કોની અનુભૂતિમાં આવે છે, કોણ એને વેદી શકે છે, અનુભવી શકે? વિચારવંત ડાયા પુરુષો છે, જે ડાયા છે, દાપણ વાળા છે, જે વિચારીને નક્કી કરનારા છે કે સુખ તો આ આત્મામાંથી, આ સુખનો ભંડાર છે, સુખનો બનેલો આત્મા જેમાં અમૃતના પૂર વહી રહ્યા છે. એ ગુરુ કે છે, દેવ કરે કે છે, એને પોતે સમજીને વિચાર કરીને નક્કી કરીને વિચારો, જે ડાયા ને ચતુર છે એને ગોચર થાય છે, એની અનુભૂતિમાં આવે છે. જે ડાયા હોય છે તે પુરુષાર્થ કરીને ગમે તેમ કરીને પોતા તરફ આવે છે અને સ્વાનુભૂતિમાં એ પોતાની સ્વાનુભૂતિને પ્રગટ કરે, પોતાના સ્વરૂપનું વેદન કરે. એને ગોચર છે, એને જાણી શકે.
માયા
છે આચાર દેવ તો એને પછી એમ કે છે ને તું ડાય ઓલા ને પછી કે તું પાગલ થઈ ગયો છે એમ પણ કહે. ડાયા અને ચતુર જે પુરુષાર્થ કરનારા છે, જે પુરુષાર્થ કરીને ધીરજ રાખીને પુરુષાર્થ કરીને આગળ જનારા છે, તો રુચિ કેમ કરતો? એમ આવ્યું ને આવા આત્માના, અરે ભાઈ તું કેમ રુચિ કરતો નથી? અને દુઃખે કરીને પ્રાપ્ત થાય એવું જે આ સંસારના સુખને કેમ વાંચા કર્યા કરે? દુષ્કૃત એવું એમ છે, તે દુઃખે કરીને પ્રાપ્ત થાય એવું જે છે તે સુખ, તે સુખ નથી પણ દુઃખ છે, એને તું કેમ વાંચે? આવા આત્મા કઈ જુદો છે એની કેમ રુચિ કરતો નથી? અને આની જ રુચિ કર્યા કરે. તમે આવો આત્મા, આવો સરસ આત્મા જેમાં અમૃતના પૂર વહી ગયા, જે સુખનો સુખનો બનેલો છે એવો આત્મા.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.